દિવ્ય પ્રભાવ અને અદ્ભુત સામર્થ્ય. ભગવાન જ્યારે મનુષ્ય દેહ ધારણ કરી પૃથ્વી પર પ્રગટ થાય છે ત્યારે પોતાના દિવ્ય પાર્ષદ ઐશ્વર્ય સામર્થ્ય સહિત જ પધારે છે. મનુષ્યો જોગ સમાગમ કરી શકે તે માટે મનુષ્ય જેવા દેખાય પણ વિભૂતિ માત્ર સાથે જ હોય. તેવી જ રીતે જેમને શ્રીજી મહારાજે સ્વયં રૂપ ગુણને ઐશ્વર્ય કરીને પોતાના જેવા કયા છે એવા અનાદિમુક્તો પણ તેમના અગાધ ઐશ્વર્ય સામર્થ્ય સહિત જ પ્રગટ થતા હોય છે. એવું ઐશ્વર્ય સામર્થ્ય હોવા છતાં તે ઢાંકીને વર્તવું એ જ મોટું ઐશ્વર્ય છે. સમર્થ થકા ઝરણા કરી ક્ષુદ્ર જીવના અપમાન સહન કરી તેમને સન્માર્ગે વાળવા એ જ તેમનું ખરું સામર્થ્ય છે. શ્રીજી મહારાજ અને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની જેમ બાપાશ્રીએ પણ અનેકના કેવળ કલ્યાણ અર્થે ઐશ્વર્ય પ્રતાપ જણાવ્યો હતો. જેમ કે એક સ્થળે રહ્યા થકા બીજે સ્થળે દર્શન દેવા, હેતવાળા ભક્તજનોને અંત વખતે શ્રીજી મહારાજ ભેળા દર્શન દઈ ધામમાં તેડી જવા, કોઈને વાયદો દેવો કે આ સમયે તમને તેડી જઈશું, કોઈને આયુષ્ય થઈ રહી હોવા છતાં દેહમાં રાખવા અને કોઈને આયુષ્ય હોવા છતાં દેહ છોડાવી સુખમાં લઈ જવા, યજ્ઞ સમયાઓ વખતે સીધું સામાન કે રસોઈ ખૂટવા ન દેવી, તેમજ પારાયણ ચાલતી હોય તે વખતે જો વરસાદ આવે તો જે ગામમાં પારાયણ હોય તે ગામની ફરતો વરસાદને વરસવા દે પણ તે ગામમાં વરસવા ન દેતા, અસદગતિ પામેલા અસંખ્ય જીવોને પળવારમાં માયાના બંધન થકી છોડાવી તેમનું આત્યંતિક કલ્યાણ કરતા. દ્રષ્ટાંત: કાળી તલાવડીના કાંઠે છત્રી કરાવી તે પહેલા ત્યાં આજુબાજુમાં ઘણા ભૂત રહેતા હતા. તે સર્વેનો મોક્ષ કરવાનો સંકલ્પ કરીને બાપાશ્રીએ અથમણ ગોળ સાકર મુઠ્ઠીઓ ભરી ભરીને હવામાં ફેંકી. તે સર્વે ભૂતોએ ભેગા થઈને બધી જ પ્રસાદી અધ્ધરથી ઝીલી લીધી, પણ એકે કણી નીચે પડવા પામી નહીં, ને તે સર્વે ભૂતનો કેવળ કૃપાએ કરીને મોક્ષ કર્યો. એક વખત ચોમાસામાં પોતે વાડીએથી ઘેર આવતા હતા. ત્યાં બહુ જ વૃષ્ટિ થઈ. તે સમયે પોતે એક વૃક્ષની ઓથે વરસાદ બંધ રહ્યા પછી પણ ઘણી વાર ઊભા રહ્યા. પછી ત્યાંથી ચાલીને ઘેર આવતા માર્ગમાં કોઈએ પૂછ્યું, જે તમે એ ઝાડ પાસે શું કરતા હતા? ત્યારે પોતે એમ બોલ્યા, જે અમે તો કલ્યાણ કરવા આવ્યા છીએ, તે બીજું શું કરીએ? વરસાદ બહુ વરસતો હતો અને એ ઝાડે અમને પલળવા ન દીધા, તેથી એનું કલ્યાણ તો કરવું જ પડે ને. બાપાશ્રીના અંતર્યામીપણાનો અનુભવ અમદાવાદ દેશના ધર્મધુરંધર પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજને પણ થયેલો. સંવત 1953 સાલમાં આ આચાર્ય શ્રી કચ્છ પધારેલા. સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીના કહેવાથી મહારાજ શ્રી બાપાશ્રીનો મહિમા જાણતા, તેથી તેમણે શ્રીહરિ જયંતિનો સમયો ભુજ કરવો કે અમદાવાદ કરવો એમ પૂછ્યું. ત્યારે બાપાશ્રીએ પોતાનું અંતર્યામીપણું જણાવતા મહારાજ શ્રીને કહેલું, જે સમયો તો અમદાવાદ કરજો, પણ તમે જ્યારે અહીંથી નીકળી દ્રાંગધ્રા પહોંચશો ત્યારે અમદાવાદમાં પ્લેગનો રોગ ચાલે છે, તેથી સમયો સરકારે બંધ કરાવ્યો છે એવો કાગળ તમારા ઉપર આવશે અને દ્રાંગધ્રામાં રાજ્ય તરફથી 2 મહિના રોકાવાનો આગ્રહ થશે. તે વખતે તમારી સાથેના સંતો પણ તમને દ્રાંગધ્રા રોકાઈ જવાનું કહેશે, પણ તમે તેમની વાત ન માનતા સમયા પહેલા અમદાવાદ નજીક પહોંચી જજો ને ત્યાં તમને સરકાર તરફથી સમયાની છુટ્ટી થઈ ગઈ છે એવો બીજો કાગળ આવશે, તેથી તમે અમદાવાદ જજો. રોગની પ્લેગની કાંઈ મૂંઝવણ ન રાખજો ને સમયામાં કોઈને કંઈ નહીં થાય. પછી મારા શ્રી ત્યાંથી ચાલ્યા. તે બાપાશ્રીએ કહ્યું હતું તે પ્રમાણે જ અક્ષરશઃ બન્યું, તેથી સમયા પછી તેમણે એ મુજબનો પત્ર પણ બાપાશ્રી પર લખાવ્યો હતો. બાપાશ્રીના દિવ્ય પ્રભાવ ને સામર્થ્યનો ખરો ચમત્કાર કયો તો તેમના આશીર્વાદથી આત્મામાં મહારાજની સુખરૂપ મૂર્તિ દેખાય હૃદયમાંથી અપૂર્ણપણું મટી જાય ને ભગવાન મળ્યાની દિવ્ય ખુમારી આવે, તેમને સંભાળતા દુઃખી હોય તેમની પીડાનું શમન થાય. માત્ર પોતાનો દેહ છોડતી વખતે જ નહીં, પરંતુ જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલીઓ જણાય ત્યારે ત્યારે શ્રીહરિની મનોહર મૂર્તિ અને બાપાશ્રીના દર્શન થાય એ જ મોટો ચમત્કાર. બાપાશ્રીના સંબંધમાં આવનાર હરિભક્તોને કોઈ અદ્ભુત પ્રકારનો ચમત્કાર જણાતો કે જાણે તેઓ અનાદિમુક્ત બની ગયા હોય અને છતે દેહે જ શ્રીહરિની મૂર્તિમાં રમી રહ્યા હોય તેવો તેમને સાક્ષાત અનુભવ થતો. આમ બાપાશ્રીના ઐશ્વર્ય પ્રતાપની કોઈ સીમા ન હતી. એ તો જેણે જાણ્યા તેણે માણ્યા, જેણે બાપાશ્રીને ઓળખ્યા, તેમના દર્શન કર્યા, તેમને સેવ્યા, તેનું કામ થઈ ગયું. આવો સમય કંઈ વારંવાર આવે નહીં. બાપાશ્રી જેવા અનાદિ મુક્ત તો જવલ્લે જ મળે.